એકત્રના શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે એક એવા લેખ પર વાત કરવાના છીએ જે કદાચ આપણી કળા, જીવન અને પેલી નૈતિકતા વિશેની સમજને થોડી હચમચાવી શકે.
હા, બિલકુલ રસપ્રદ વિષય છે.
પ્રમોદ કુમાર પટેલનું પુસ્તક છે તત્વ સંદર્ભ. એમાં એમણે ડીએચ લોરેન્સના એક પ્રખ્યાત નિબંધ મોરાલિટી એન્ડ ધ નોવલ એનો સરસ અનુવાદ કર્યો છે.
નીતિમત્તા અને નવલકથા, ખૂબ જ સુંદર અનુવાદ છે ખરેખર.
હા, તો આજે આપણો હેતુ એ સમજવાનો છે કે લોરેન્સ શું કહેવા માંગે છે, મતલબ કળા શું છે અને એમાંય નવલકથા જ કેમ આટલી ખાસ,
અને પેલો જીવનનો અર્થ સંબંધોમાં કેવી રીતે રહેલો છે એ વાત.
બરાબર. અને પેલી એમની નીતિમત્તાની વાત જે આપણા રોજના નિયમોથી થોડી જુદી છે કે ને?
હા, પરંપરાગત નીતિથી અલગ, થોડી જટિલ છે પણ બહુ રસપ્રદ.
ચોક્કસ. તો ચાલો શરૂ કરીએ આ સફર, લોરેન્સના વિચારોમાં ઊંડા ઉતરીએ. તો શરૂઆત કરીએ એમના મૂળભૂત સવાલથી, કળાનું કામ શું છે? આપણે આમ તો માનીએ કે સૌંદર્ય, લાગણી, વાસ્તવિકતાનું પ્રતિબિંબ એવું બધું.
હા, સામાન્ય રીતે એવું જ સમજાય.
પણ લોરેન્સ કહે છે ના, એ અધૂરું છે. કળાનું અસલી કામ છે મનુષ્ય અને એની આસપાસનું જીવંત વિશ્વ, પછી એ બીજો માણસ હોય કે પ્રાણી, ફૂલ, સૂર્ય,
કંઈ પણ જીવંત.
હા, એમની વચ્ચે જે પેલો જીવંત ક્ષણનો સંબંધ રચાય ને, એને પ્રગટ કરવાનું.
બરાબર. અને એ સંબંધ જૂનો, ઘસાઈ ગયેલો નહીં, આદતવાળું નહીં,
એકદમ તાજો, એ જ ક્ષણે અનુભવાયેલો. એનું સરસ ઉદાહરણ આપે છે વાનગોગના સૂર્યમુખીના ચિત્રોનું, યાદ છે?
હા, બહુ પ્રખ્યાત છે.
તો વાનગોગ જ્યારે સૂર્યમુખી દોરે છે, એ ખાલી ફૂલ કેવું દેખાય છે એની નકલ નથી કરતા.
ના, બિલકુલ નહીં. કદાચ કેમેરો વધુ સારી નકલ કરી શકે ભૌતિક રીતે.
બરાબર. પણ વાનગોગનું ચિત્ર શું પકડે છે? પેલી એક ક્ષણ, પેલો જીવંત સંબંધ
વાનગોગ અને સૂર્યમુખી વચ્ચેનો, તે ઘડીએ જે રચાયો.
હા, એક સાક્ષાત્કાર જેવો, જે ચિત્ર દ્વારા સિદ્ધ થાય.
બિલકુલ. અને આ જે સંબંધ રચાયો ને, એ કંઈક ત્રીજી જ વસ્તુ છે. એ ખાલી વાનગોગ નથી, ખાલી સૂર્યમુખી નથી, ખાલી રંગ કે કેનવસ પણ નથી.
તો શું છે?
લોરેન્સ એને સમજાવવા માટે પેલો ચોથા પરિમાણ જેવો શબ્દ વાપરે છે, જાણે કે ભૌતિક જગતથી કંઈક પરણો અનુભવ.
જેમ સંગીત સાંભળીને કે કવિતા વાંચીને થાય એવો, જેને શબ્દોમાં ન કહી શકાય.
હા, કંઈક એવું જ. એ સંબંધ એક ક્ષણે પૂરો થાય, પણ એની જે અસર છે, એની અનુભૂતિ, એ જાણે શાશ્વત હોય. અને બીજી મહત્વની વાત, આ સંબંધો કંઈ સ્થિર નથી હોતા. દુનિયા બદલાય, આપણે બદલાય છીએ, આપણી આસપાસ બધું જ બદલાય છે.
એટલે સંબંધો પણ બદલાય,
ક્ષણે ક્ષણે બદલાય. આજે મને સૂર્યમુખી જેવો લાગે, કાલે કદાચ જુદો લાગે. એટલે જ લોરેન્સ કહે છે કે કળા હંમેશા નવી જ હોવી જોઈએ,
કારણ કે નવા રચાતા સંબંધોને પકડે છે.
બરાબર. જો કળા જૂના સંબંધોનું જ પુનરાવર્તન કરે તો એ જીવંત નથી, મરી ગયેલી કળા કહેવાય. છતાં જ્યારે કળા કોઈક સાચા ઊંડા સંબંધને પકડે છે ને, ત્યારે એમાં એક અનોખી શાશ્વતતા આવે છે. એટલે જો ને, હજારો વર્ષ જૂના શિલ્પો,
પેલા એસિરિયાના સિંહ કે ઇજિપ્તના બાજ,
હા, એ આજે પણ આપણને જીવંત કેમ લાગે છે?
કેમ કે એ શિલ્પકારે ખરેખરો સંબંધ અનુભવ્યો હશે.
બરાબર. એ પ્રાણી સાથેનો એમનો તીવ્ર સાચો સંબંધ એમાં કંડારાયો છે, જે સમય અને મૃત્યુથી પણ પર છે.
તો કળાની આ વાત પરથી લોરેન્સ જીવનની વ્યાખ્યા પર આવે છે. જીવન એટલે શું? આપણે રોજ જે કરીએ છીએ તે?
હા, એ પૂછે છે, શું ખાલી શ્વાસ લેવો, ખાવું પીવું, કામ કરવું, એ જ જીવન છે?
લોરેન્સ શું કહે છે?
એ કહે છે, ના, જીવન એટલે આપણે પોતે, આપણું શરીર, મન, આત્મા અને આપણી આસપાસનું બધું જ જીવંત વિશ્વ.
બધું જ એટલે માણસો, સમાજ?
માણસો, સમાજ, દેશ, પ્રાણીઓ, પક્ષીઓ, વૃક્ષો, ફૂલો, નદી, પર્વત, આકાશ, સૂર્ય, ચંદ્ર, તારા, બધું જ.
આ બધા સાથે સતત સંબંધ બાંધવાની પ્રક્રિયા.
હા, ક્ષણે ક્ષણે નવા સંબંધો સ્થાપવાની અને અનુભવવાની પ્રક્રિયા, એ જ જીવન. લોરેન્સ તો કહે છે, હું જે લાકડું કાપું છું એની સાથે પણ મારો સંબંધ છે.
વાહ.
અને આપણી સાચી શાશ્વતી, આપણું અમરત્વ, એ આ સંબંધોની સિદ્ધિમાં, એની પૂર્ણતામાં જ છે.
તો પછી નીતિમત્તા એટલે શું? અહીં એ કેવી રીતે જોડાય?
અહીંયા જ લોરેન્સ પરંપરાગત નિયમોને બાજુ પર મૂકે છે. પેલું આમ કરો તેમ ન કરો વાળું.
હા, ડૂઝ એન્ડ ડોન્ટ.
એ કહે છે, સાચી નીતિમત્તા કોઈ સ્થિર સિદ્ધાંત નથી, એ કોઈ નિયમ નથી.
તો શું છે?
એ આ સંબંધોમાં રહેલી એક અત્યંત નાજુક, સંવેદનશીલ, સતત કંપતી અને હંમેશા આમ તેમ ઝૂલતી રહેતી તુલા છે. બેલેન્સ.
કંપતી તુલા? એટલે સ્થિર નહીં?
બિલકુલ નહીં, હંમેશા ગતિમાં. એ સંબંધ રચાવવાની ક્રિયા સાથે જ અનુભવાય, ક્યારેક તો એની પહેલા જ. એક સતત જાળવવું પડતું સંતુલન.
તો જો જીવન અને નીતિમત્તા આટલા ગતિશીલ છે, આટલા સંબંધો પર આધારિત છે, તો એને સમજવા માટે શ્રેષ્ઠ માધ્યમ કયું?
અહીં જ લોરેન્સ નવલકથાને કેન્દ્રમાં લાવે છે.
કેમ નવલકથા?
કારણ કે તત્વજ્ઞાન, ધર્મ, વિજ્ઞાન આ બધા શું કરે છે? એ વસ્તુઓને, વિચારોને, નિયમોને ક્યાંક ને ક્યાંક સ્થિર કરવા માંગે છે, ફિક્સ કરવા માંગે છે.
જેમ કે ધર્મ આજ્ઞાઓ આપે, ફિલોસોફી ખ્યાલો બાંધે, વિજ્ઞાન નિયમો શોધે.
બરાબર. જાણે આપણને કોઈ ઝાડ સાથે ખીલા મારીને જડી દેવા માંગતા હોય. પણ નવલકથાનું કામ આનાથી ઉલટું છે. લોરેન્સના મતે નવલકથા એવું અદ્ભુત સાધન છે જે આ આંતરસંબંધોની સૂક્ષ્મતા, જટિલતા અને પેલી સતત બદલાતી પ્રકૃતિને પકડવા માટે સૌથી સક્ષમ છે.
સૌથી સક્ષમ?
હા, કારણ કે સારી નવલકથામાં કશું જ જડ નથી હોતું. દરેક પાત્ર, દરેક વિચાર, દરેક ઘટના એ બધું એના સમય, સ્થળ અને સંજોગોના સંદર્ભમાં જ સત્ય હોય છે.
અને સંદર્ભ બદલાય તો
સત્ય પણ બદલાઈ શકે. એટલે જ લોરેન્સ પેરી મજાની વાત કહે છે.
કઈ વાત?
કે જો તમે નવલકથામાં કોઈ એક વિચારને, ધારો કે પ્રેમ જ સર્વસ્વ છે, એને ખીલાની જેમ ઠોકી દેશો તો બેમાંથી એક થશે.
શું?
કાં તો એ ખીલો નવલકથાના જીવંત પ્રવાહને મારી નાખશે, અથવા નવલકથા એટલી જીવંત હશે કે એક ખીલાને ઉખાડીને પોતાની સાથે જાગળ મધશે.
વાહ, બહુ સરસ વાત છે.
અને આજ નવલકથાની સાચી નીતિમત્તા છે, પેલી કંપતી તુલાની જેમ રહેવું, સતત બદલાતા સંતુલનને વફાદાર રહેવું.
અને અનિતિ ક્યારે થાય?
જ્યારે નવલકથાકાર જાણી જોઈને કે અજાણતા પોતાના અંગત વિચારો, આગ્રહો, પૂર્વગ્રહો એના પલ્લામાં પોતાનો અંગૂઠો દબાવીને ભાર મૂકે.
દાખલા તરીકે
એવું સાબિત કરવા મથે કે પ્રેમ જ દુનિયામાં સર્વશ્રેષ્ઠ છે, અથવા તો નિરંકુશ સ્વતંત્રતા જ સાચો માર્ગ છે, આવું કંઈક ઠસાવવાનો પ્રયત્ન કરે,
ત્યારે એ અનિતિ કરે છે.
હા, લોરેન્સના મતે ત્યારે એ નવલકથાના સત્ય સાથે છેતરપિંડી કરે છે.
લોરેન્સ આ મુદ્દે બહુ સ્પષ્ટ લાગે છે. એ કહે છે કે એમના સમયના ઘણા નવલકથાકારો આવું કરે છે.
હા, અને કદાચ આજના પણ, કાં તો શુદ્ધ પ્રેમ, ભાવના, આદર્શવાદ તરફ ઝૂકી જાય,
અથવા બીજી બાજુ પેલી બળવાખોર સ્વતંત્રતા, સ્વચ્છંદતા તરફ.
બરાબર. અને એના લીધે આધુનિક નવલકથા વધુ ને વધુ અનિતિમાન બને છે, એવું એમનું કહેવું છે.
અહીં મુદ્દો એ નથી કે લેખકના વિચારો દમદાર ન હોવા જોઈએ.
ના, એવું નથી. પણ લેખક જ્યારે પોતાના ઊંડા પૂર્વગ્રહોને વશ થઈ જાય અને જીવનની જે જટિલ વાસ્તવિકતા છે એને એક તરફ નમાવી દે,
ત્યારે સમસ્યા થાય છે.
હા, જેમ કે પ્રેમ મહાન છે, પણ જો લેખક એવું જ ઠસાવવા લાગે કે પ્રેમ સિવાય બીજું કશું મહત્વનું નથી, તો નવલકથા અનિતિમાન બની જાય.
કેમ? કારણ કે વાસ્તવિક જીવન એવું નથી હોતું.
બરાબર. વાસ્તવિક જીવન અને સંબંધો ક્યારે એક જ ભાવ પર નથી ટકતા. લોરેન્સ કહે છે, જીવનની યોજનામાં કોઈ એક ભાવ જ કેન્દ્રમાં ન હોઈ શકે.
તો સાચો સંબંધ કેવો હોય?
એ તો એક સતત ચાલતી પ્રક્રિયા છે. એમાં પ્રેમ અને ધિક્કાર, ઉગ્ર રોષ અને પારાવાર કોમળતા, આકર્ષણ અને અણગમો, આવી કેટલીય ભાવનાઓ આવે ને જાય.
ક્યારેક તો પરસ્પર વિરોધી પણ લાગે.
હા, બે વ્યક્તિઓ વચ્ચેની પેલી કંપેતી તુલાનું સંતુલન આ બધા ભાવોના સૂક્ષ્મ વજનથી જળવાય છે. એટલે સારો નવલકથાકાર કોણ?
જે આખી જટિલતા બતાવે, પેલી કંપેતી તુલાને વફાદાર રહે.
બરાબર. તુરી ઈમાનદારીથી રજૂ કરે, એટલે ખાલી પ્રેમ, મધુરતા, શાંતિ, આદર્શ બતાવો, એ પણ એક પ્રકારની અનિતિ છે.
કેમ કે એ જીવનનું અધૂરું ચિત્ર છે.
હા, એ સાચા સંબંધની શક્યતાને રૂંધે છે. અને એ જ રીતે ખાલી ધિક્કાર, ક્રૂરતા, હિંસા, વિનાશ બતાવો, એ પણ અનિતિ છે.
કારણ કે એ પણ વાસ્તવિક સંતુલન નથી બતાવતું
અને ઘણીવાર ભયંકર પ્રત્યાઘાતો તરફ દોરી જાય છે. લોરેન્સ તો ત્યાં સુધી કહે છે કે આ તુલા પેઢી દર પેઢી ઝૂલતી રહે છે.
પેઢી દર પેઢી, કઈ રીતે?
જો એક પેઢી પ્રેમ તરફ વધુ પડતી ઝૂકી જાય તો બની શકે કે એની પછીની પેઢી પ્રતિક્રિયા રૂપે ધિક્કાર તરફ ઝૂકી જાય. નવલકથાકારે આ લાંબા ગાળાના સંતુલનને પણ ધ્યાનમાં રાખવું પડે.
આ બહુ ઊંડી વાત છે. અહીં લોરેન્સ એક બીજો મહત્વનો ભેદ પાડે છે, જીવન અને ખાલી અસ્તિત્વ વચ્ચે.
હા, આ પણ બહુ મહત્વનું છે.
આપણે રોજ કેટલીય ક્રિયાઓ કરીએ છીએ, પણ શું એ બધું જીવન છે? લોરેન્સ કહે છે, કોઈ માણસ અમુક એક વસ્તુ કરે એટલા કારણે જ તે કંઈ જીવનસભર બની જતી નથી.
બરાબર.
પેલું ઉદાહરણ આપે છે બેંકના કારકુનનું. હા, જે નવી સ્ટ્રો હેટ ખરીદે છે.
આ ઘટના પોતે જીવન નથી, એ તો રોજિંદી ખરીદી છે, અસ્તિત્વનો ભાગ.
પણ અહીં જ પેલો સૂક્ષ્મ મુદ્દો આવે છે, ખરું ને?
હા, જો એ કારકુનને એ નવી હેટથી ખરેખરો ઊંડો રોમાંચ થાય, જો એ હેટ સાથે એક ક્ષણ માટે જીવંત સંબંધ અનુભવે,
એને પહેરીને કંઈક જુદો નવો અનુભવે,
હા, જાણે એની આસપાસ તેજ વર્તુળ રચાયું હોય એવું લાગે, તો તે ક્ષણે તે અનુભવમાં જીવન છે.
એટલે ક્રિયા નહીં, પણ ક્રિયા સાથેનો જીવંત સંબંધ મહત્વનો છે.
બરાબર. ત્યાં પેલી ચોથા પરિમાણની ગુણવત્તા પ્રવેશે છે. આ જ તર્ક લોરેન્સ વેશ્યાવૃત્તિના ઉદાહરણને પણ લાગુ પાડે છે, જે થોડું ચોંકાવનારું લાગી શકે.
હા, એ શું કહે છે?
એ કહે છે, જો કોઈ પુરુષ વેશ્યા પાસે જાય અને ત્યાં શારીરિક સંબંધ સિવાય ભલે ક્ષણિક, પણ જો બે મનુષ્યો વચ્ચે કોઈક સાચો જીવન સ્પર્શ રચાય, કોઈક માનવીય ઓળખ થાય, તો એ ક્ષણમાં જીવન છે.
અને જો એવું ન બને તો?
જો એ ખાલી પૈસાનો સોદો, યાંત્રિક ક્રિયા કે શોષણ બની રહે તો તે વ્યભિચાર છે, જીવનનો દ્રોહ છે, અભદ્રતા છે.
એટલે નૈતિક ચુકાદો ક્રિયા પર નથી, પણ સંબંધની ગુણવત્તા પર છે.
બરાબર.
તો આનો અર્થ એ થયો કે નવલકથા માટે નીતિમત્તાનું માપદંડ શું?
લોરેન્સ કહે છે, જો નવલકથા સાચો, તાદૃશ, જીવંત સંબંધ ભાવ પ્રગટ કરે, પછી ભલે તે સંબંધ ગમે તે પ્રકારનો હોય, સુખદ કે દુઃખદ, સ્વીકાર્ય કે અસ્વીકાર્ય,
તો તે નીતિપરાયણ છે.
હા, જો નવલકથાકાર આવા સંબંધ ભાવનું, એની સચ્ચાઈનું આદર કરે, તો એની કૃતિ મહાન બની શકે.
પણ જો લેખક એવા સંબંધો બતાવે જે ખરેખર જીવંત નથી, જે બનાવટી લાગે,
તો એ અનીતિ. લોરેન્સ દોસ્તોયેવ્સ્કીની ક્રાઇમ એન્ડ પનિશમેન્ટનું ઉદાહરણ આપે છે, પેલું વૃદ્ધાનું ખૂન.
હા, રાસ્કોલનિકોવાળો.
લોરેન્સ કહે છે કે મનોવૈજ્ઞાનિક રીતે કદાચ બરાબર લાગે, પણ એમાં પેલો જીવન સંબંધનો તણખો નથી, એ વાસ્તવિક જીવનની ગરબડ જેવું નથી લાગતું. અથવા બીજી બાજુ, જો નવલકથા પેલી લોકપ્રિય ફોર્મ્યુલા પ્રમાણે જૂના ઘસાયેલા જાણીતા સંબંધોને જ ફરી ફરી બતાવે.
લોરેન્સ ઇફ વિન્ટર કમ્સ જેવી કૃતિઓની ટીકા કરે છે ને?
હા, એને વાસી ભોજન ગરમ કરીને પીરસવા જેવું કહે છે. એ પણ અનીતિ છે, કારણ કે એ નવું જીવંત કંઈ પ્રગટ નથી કરતી.
અને પેલી રાફેલની ટીકા?
એ તો મહાન ચિત્રકાર ગણાય.
હા, પણ લોરેન્સના મતે રાફેલ જેવા કલાકારો શું કરે છે? ભૂતકાળમાં અનુભવાઈ ગયેલા સ્થાપિત સંબંધ ભાવોને, જેમ કે મેડોના અને બાળ ઈશુ,
એને બહુ સુંદર રીતે રજૂ કરે છે.
બહુ સુંદર, આકર્ષક, નવા લિબાસ પહેરાવીને.
એ જોવામાં ગમે, આનંદ આપે, પણ લોરેન્સ માટે એ જીવંત નથી.
કેમ?
કારણ કે ભૂતકાળનું પુનરાવર્તન છે. એ વાસ્તવિક જીવનમાં રચાતા નવા, ક્યારેક અઘરા સંબંધોથી મોં ફેરવી લે છે. આવી કળા ખાલી ભોગવૃત્તિ કે રમણવૃત્તિ સંતોષે છે.
એટલે સાચી નવીનતા, સાચો નવો સંબંધ હંમેશા થોડો આઘાતજનક હોય, અસ્વસ્થ કરનારો.
હા, કારણ કે તે જૂના સ્થાપિત સંબંધો અને માન્યતાઓ સામેની પ્રતિક્રિયા અને સંઘર્ષમાંથી જ જન્મે છે.
નવા સંબંધ માટે સંઘર્ષ જરૂરી છે.
હંમેશા જૂના સામે લડવું પડે છે, અને આ સંઘર્ષ ક્યારેય બહુ રુચિકર કે સહેલો નથી હોતો. બે જીવંત વ્યક્તિઓ વચ્ચે પણ સંબંધમાં સંઘર્ષ તો રહે જ છે.
અને આ સંઘર્ષ કઈ તરફ જઈ શકે?
લોરેન્સ કહે છે, બે ખોટી દિશામાં જઈ શકે છે. એક, જ્યારે બંને પક્ષો ફક્ત પોતાની જ સ્થાપના કરવા મથે, પુરુષ પોતાનું વર્ચસ્વ, સ્ત્રી પોતાનું,
ત્યારે એ મૃત્યુ સુધીનો સંગ્રામ બને, જેને લોરેન્સ ભાવાવેગ કહે છે.
બરાબર. અને બીજો રસ્તો છે સ્વાર્પણ, જ્યારે એક વ્યક્તિ બીજીમાં પૂરેપૂરી ઓગળી જાય, પોતાની જાત ગુમાવી દે.
લોરેન્સ કહે છે, આ પણ એક પ્રકારનું મૃત્યુ છે.
હા, આ બંને રસ્તા સંબંધને મારી નાખે છે.
તો પછી સાચો માર્ગ કયો? આ બે સિવાય કોઈ ત્રીજો વિકલ્પ છે?
હા, લોરેન્સ કહે છે છે. એ ત્રીજો માર્ગ છે ખરા, જીવંત સંબંધ ભાવની શોધ.
એમાં શું હોય?
એમાં સંઘર્ષ મુખ્ય નથી, સ્વાર્પણ પણ નહીં. મુખ્ય છે દરેક વ્યક્તિ પોતાની અખંડિતતા, પોતાની સચ્ચાઈ જાળવી રાખે.
પુરુષ પોતાના પૌરુષ સાથે, સ્ત્રી પોતાના સ્ત્રીત્વ સાથે.
બરાબર. અને તેમાંથી એમની વચ્ચે સંબંધને મુક્તપણે સ્વાભાવિક રીતે પ્રગટ થવા દે.
પણ આ સહેલું નથી લાગતું.
બિલકુલ નથી. એના માટે બે વસ્તુ જોઈએ, હિંમત અને શિસ્ત.
હિંમત શા માટે?
પોતાના ભીતરમાંથી અને સામાના ભીતરમાંથી જે જીવનનો ધક્કો આવે, જે અણધારી પ્રતિક્રિયાઓ આવે, તેને સ્વીકારવાની હિંમત, ડરી ન જવાની હિંમત.
અને શિસ્ત?
પોતાની મર્યાદા ઓળંગવાની નહીં. આપણે જે છીએ, જે કરી શકીએ, તેનાથી વધુ કરવાનો ડોળ ન કરવો. અને ભૂલ થાય તો નાટક કે ફરિયાદ વગર એ હકીકત સ્વીકારવાની હિંમત. આ સંદર્ભમાં લોરેન્સ માટે પુરુષ અને સ્ત્રી વચ્ચેનો સંબંધ એ માનવ જીવનનું કેન્દ્રીય રહસ્ય છે.
પણ એ સ્થિર નથી.
જરાય નહીં. નિરંતર બદલાતો રહે છે. પેઢી દર પેઢી એનો આકાર બદલાય. એને કોઈ નિયમ, કાયદા કે આદર્શના ચોકઠામાં બાંધી ન શકાય.
જેમ ઇન્દ્રધનુષ્યને ન બાંધી શકાય.
બરાબર. કે ઝરમર વરસાદને રોકી ન શકાય, તેમ આ સંબંધને પણ બાંધી ન શકાય.
તો પછી નીતિમત્તા ક્યાં રહી? ફરી એ જ સવાલ.
લોરેન્સ કહે છે, નીતિમત્તા બસ એટલી જ છે કે આ સંબંધ જેવો છે તેવો, તેની સતત બદલાતી ગતિશીલતામાં તેને સ્વીકારવો.
એને ખીલા ઠોકીને સ્થિર કરવાનો પ્રયાસ ન કરવો.
બિલકુલ નહીં. પુરુષો અને સ્ત્રીઓએ એકબીજાને ચાહવું જ જોઈએ એવો આદેશ આપવો એ મૂર્ખામી છે. તેઓ તો જોડાયેલા જ છે અને સંબંધ બદલાતો જ રહેશે.
તો સાચી નીતિ શું?
સાચી નીતિ એ છે કે પુરુષ પોતાના પૌરુષને અને સ્ત્રી પોતાના સ્ત્રીત્વને વફાદાર રહે, અને તેમની વચ્ચે જે સંબંધ કુદરતી રીતે આકાર લે, જે પોતે જ જીવન છે, તેને પૂરા સ્વીકાર સાથે મુક્તપણે વિકસવા દે.
પેલું હોલી ઘોસ્ટનું ઉદાહરણ અહીં આવે છે.
હા, ઈશુના હોલી ઘોસ્ટ, પવિત્ર આત્મા જેવો, જેને પકડી ન શકો, જેના પર લગામ ન લગાવી શકો, જે પોતાની મરજી મુજબ વહે. સંબંધ ભાવને નિયમો કે આદર્શોના ખીલાથી જળવાનો પ્રયાસ એ જીવનના એ પવિત્ર આત્માનો કૃષારોહણ કરવા જેવું છે, જે ઘૃણાસ્પદ છે.
અને બરાબર આ જ કારણે લોરેન્સ એવા નિષ્કર્ષ પર આવે છે કે નવલકથા જ શ્રેષ્ઠ માધ્યમ છે.
હા, આ જીવંત સતત બદલાતા સંબંધોના ઇન્દ્રધનુષને એની બધી જ જટિલતા, સુંદરતા અને ક્યારેક ભયાનકતા સાથે આપણી સામે પ્રગટ કરવા માટે નવલકથા સૌથી શ્રેષ્ઠ, સૌથી પૂર્ણ માધ્યમ છે.
કેમ કે એમાં જીવનની આ તરલતા, આ અસ્થિર સંતુલનને પકડવાનો અવકાશ છે.
બરાબર. એટલે જ લોરેન્સ માને છે કે એક સારી નવલકથા આપણને જીવન કેવી રીતે જીવવું તે એવી રીતે શીખવી શકે છે જે રીતે કોઈ ધર્મગ્રંથ, ફિલોસોફી કે વિજ્ઞાન પણ ન શીખવી શકે.
એ ઉપદેશ નથી આપતી, પણ અનુભવ કરાવે છે.
હા, જીવનની વાસ્તવિકતાનો અનુભવ. પણ આ બધું ત્યારે જ શક્ય બને જ્યારે નવલકથાકાર પોતાની જવાબદારી સમજે. પેલી શરત યાદ છે?
હા, પેલી ત્રાજવાવાળી.
બરાબર. એ ત્રાજવાના કોઈ પણ પલ્લા પર પ્રેમનું હોય, નફરતનું હોય, આદર્શનું હોય, વાસ્તવિકતાનું હોય, જાણી જોઈને પોતાનો અંગૂઠો ન દબાવે.
એનું કામ ખાલી સત્યને રજૂ કરવાનું છે.
હા, જીવનના સત્યને સંબંધોની જટિલ, ગતિશીલ અને ઘણીવાર વિરોધાભાસી લાગતી વાસ્તવિકતાને પૂરી વફાદારી અને પ્રામાણિકતાથી રજૂ કરવાનું. જો એ આમ કરી શકે તો નવલકથા ખરા અર્થમાં નીતિમાન બને છે.
તો આટલી બધી ચર્ચા પછી લોરેન્સના વિચારોનો સાર શું કહેવાય?
શું લાગે છે?
મારા મતે મુખ્ય વાત એ છે કે જીવન અને કળામાં સાચી નૈતિકતા કોઈ બહારથી લાદેલા સ્થિર નિયમો કે આદર્શોમાં નથી.
પણ શેમાં છે? એ તો સંબંધોના અત્યંત ગતિશીલ, જટિલ અને સતત બદલાતા રહેતા સ્વરૂપને સમજવામાં, અનુભવવામાં અને માન આપવામાં રહેલી છે. પેલી કંપતી તુલાને એની અસ્થિરતામાં જ સ્વીકારવી પડે.
અને આ કામ માટે નવલકથા શ્રેષ્ઠ.
હા, સૌથી સક્ષમ કળારૂપ. પણ શરત એ જ કે નવલકથાકાર પૂર્વગ્રહોથી પર રહીને જીવન જેવું છે તેવું, સંબંધોની વાસ્તવિકતાને જ પ્રગટ થવા દે.
ખરેખર આ વિચારો આમ ઊંડાણપૂર્વક વિચારતા કરી મૂકે એવા છે. અને અહીંથી એક સવાલ મનમાં આવે છે.
કયો સવાલ?
જે કદાચ આપણે સૌ આપણી સાથે લઈ જઈ શકીએ જો આપણે લોરેન્સની આ દ્રષ્ટિ અપનાવીએ, આપણા પોતાના જીવનમાં, આપણા સંબંધોમાં પેલી કંપતી તુલાને ઓળખવાનો પ્રયાસ કરીએ.
હા, પેલું સતત બદલાતું સંતુલન, પ્રેમ ધિક્કાર, આકર્ષણ અપાકર્ષણની રમત.
તો શું એનાથી આપણા સંબંધોને જોવાની, સમજવાની, જીવવાની રીત પર કોઈ અસર પડે?
સારો પ્રશ્ન છે. કદાચ આપણા અનુભવો વધુ સમૃદ્ધ બને, વધુ વાસ્તવિક.
અને જ્યારે આપણે કોઈ નવલકથા વાંચીએ કે કળાનો બીજો નમૂનો જોઈએ, ત્યારે આ દૃષ્ટિકોણથી જોવાથી આપણો અનુભવ કેટલો બદલાઈ શકે વિચારવા જેવું ખરું. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.